તારીખ 6/2/1998 શ્રી સમયસર શ્લોક 7 તથા ગાથા 13 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 297. મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
એમાં એમ કહ્યું કે જે શુદ્ધ આત્મામાં લીનતા થાય છે, કાલનો વિષય ચાલે છે, કાલે જે સંક્ષેપમાં લઈએ છે, કે શુદ્ધ નહીં દ્વારા શુદ્ધાત્માને જ્ઞાન વિષય કરે છે, ચારિત્ર લીનતા કરે છે, એ જ વખતે શ્રદ્ધા ગુણમાં સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે, અને એ જ નિયમથી સમ્યક દર્શન છે. સમ્યક દર્શનનું સૈદ્ધાંતિક સ્વરૂપ ઈ છે. પછી આગમની અંદર નવ તત્વની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે, એ વ્યવહાર છે. બીજું કે જે સિદ્ધાંતિક સમ્યક દર્શન કહ્યું, એ નિર્વિકલ્પ દશારૂપ વિતરાગતાની પ્રાપ્તિ છે. એમાં શુદ્ધાત્માનો અનુભવ હોવાથી શુદ્ધાત્માની પણ પ્રાપ્તિ છે. એટલે જે આત્માની ભાવના હતી, આત્માનું કલ્યાણ કરવાની ભાવના હતી અને પોતાના સ્વરૂપની મહિમારૂપ ભાવના હતી, એ બંને ભાવના ત્યાં બરાબર સિદ્ધ થાય છે. જ્યારે વ્યવહાર સમ્યક દર્શનની જે વ્યાખ્યા છે, એમાં વિકલ્પોની ઉત્પત્તિ છે, એટલી રાગની ઉત્પત્તિ છે. એટલે એ વ્યવહાર ભલે નિશ્ચયને સપોર્ટ કરતો હોય તો પણ આખરમાં વ્યવહાર છે તે વ્યવહાર છે, અને નિશ્ચય છે તે નિશ્ચય છે. ઘર છે એ ઘર છે, અને આંગણું છે એ આંગણું છે. આંગણું એટલે આંગણ. ઘરમાં આવે એને આપણે આંગણે આવ્યો એમ કહીએ છીએ, કે આપ અમારે આંગણ પે પધારે. લેકિન ખાલી આંગણામાં આવે એને આપણે એમ નથી કહેતા, કેમ કે ખાલી આંગણાથી તો આખો ટ્રાફિક જાય છે. રસ્તા ઉપર આપણું, રોડ ઉપર ઘર હોય તો આપણા આંગણેથી આખો ટ્રાફિક જાય છે, અને આપણે નથી કહેતા કે મારા આંગણે તમે આવ્યા. પણ ઘરમાં આવે એને એમ કહીએ કે તમે અમારા આંગણે આવ્યા. એમ વ્યવહાર છે તે વ્યવહાર છે, અને નિશ્ચય છે તે નિશ્ચય છે. તો સ્વરૂપ મેં નિર્વિકલ્પ વિતરાગ દશા કી પ્રાપ્તિ હોતી હૈ ઉસકો નિશ્ચય સમ્યક દર્શન કહેતે હૈ. वो निश्चय सम्यक दर्शन है, वो निश्चय सम्यक दर्शन है. और नव तत्व की श्रद्धा विकल्प वाली, और वितराग देव गुरु शास्त्र की मान्यता श्रद्धा विकल्प वाली, उसमें राग की उत्पत्ति होती है, विकल्प की उत्पत्ति होती है. वो व्यवहार निश्चय को सपोर्ट करने वाला है तो भी व्यवहार है, वो व्यवहार है. और निश्चय है वो निश्चय है. घर है वो घर है, आंगन है वो आंगन है. घर में आया उसको बोलेंगे कि आप हमारे आंगन पधारे. लेकिन आंगन से सारा ट्रैफिक गुजरता है, उनको हम नहीं कहते कि आप हमारे आंगन आए थे. उतनी बात चली। भावना नहीं है या प्राप्ति है, इतना शब्दों लिखा से तिथि आचार्य कहे छे कि एक नव तत्वोनी संतति ने छोड़ी शुद्धनेनो विषयभूत एक आत्मा ज अमने प्राप्त हो, तो ये आत्म प्राप्ति नी भावना थे, स्वरूप नी भावना थे, बीजू कहीं चाहता नहीं, आत्मा सिवाय बीजू कहीं चाहता नहीं। एक आ वितराग अवस्था नी प्रार्थना छे, ई जे स्वरूप नी भावना छे बीजा दृष्टिकोण थी वितराग अवस्था नी प्रार्थना छे, केम के स्वरूप नो अवलंबन लेवा थी आश्रय लेवा थी वितराग भाव थाय छे, के बीजा दृष्टिकोण थी ते वितराग भाव नी प्रार्थना छे अथवा आत्मकल्याण नी प्रार्थना छे। એટલે છેલ્લે સારાંશમાં એક વાત કરી કે સર્વજ્ઞની વાણીમાં જીવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન થવાથી જ નિશ્ચય સમ્યત્વ થાય છે, એ સિદ્ધાંતિક સમ્યક્વ પરમાર્થ સમ્યક દર્શન છે। એવું શું વાત છે? સર્વજ્ઞની વાણીમાં અને અથવા સર્વજ્ઞના જ્ઞાનમાં જેવું પૂર્ણાત્માનું સ્વરૂપ આવ્યું છે તેવું જ શ્રદ્ધાન થવો, તે નિશ્ચય સમય દર્શન છે। ત્યારે અહીંયા પ્રશ્ન થાય કે તિર્યંચને સર્વજ્ઞની વાણીમાં આવ્યું છે એવું સમ્યક દર્શનની કેમ ખબર પડે? સમ્યક દર્શન તો એને થાય છે તિર્યંચને, તિર્યંચ એટલે પશુ, નહીં સમજ મેં આવે એમાં પૂછ લેના દોબારા બોલે કે કોઈ સંસ્કારી જીવ છે, કર્મના ફળમાં પશુ ગતિને પામ્યો છે, ત્યાં એને સંસ્કાર જાગૃત થાય છે, સુખ દુઃખનું જે એને પ્રયોજન છે એ તો કીડીને પણ છે, મન નથી તો પણ ચીટીને પણ છે, સુખદુઃખનું પ્રયોજન તો બધા પ્રાણીને છે, આપણે કીડી ચડી હોય લોટમાં કે ખાંડમાં આટામાં કે સુગરમાં તડકે મૂકો એટલે કીડી બધી ઉતરી જશે, કેમ કે એને તાપનો ત્રાસ લાગે છે, મન નથી, તાપનો ત્રાસ લાગે છે ગરમીનો એટલે મીઠાઈ છોડીને પણ ચાલી જાય છે, દુઃખ થાય છે, એમ પશુ પક્ષીને પણ સુખ દુઃખનું ભાન છે, મન નથી એને, સમ્યક દર્શન તો મનવાળા પ્રાણીને થાય તિર્યંચમાં પણ, એટલે એને ઉઘાડ થોડો વધારે છે, એટલે પોતાના ભાવોની પરખ એને આવે છે। આ જ્ઞાન છે એ નિરાકુર ભાવે છે, બીજા ભાવો છે તેમાં આકુરતા છે, ભલે બીજા ભાવના નામ નો આવડતા હોય, જ્ઞાન એવું નામ નો આવડતું હોય, પણ એના ચાલતા પરિણમનમાં એનું જ્ઞાન જ્ઞાનને પણ સમજે છે અને જ્ઞાનમાં જણાતા એવા બીજા ભાવોને પણ સમજે છે, ક્યાં આકુરતા છે એ પણ સમજે છે, ક્યાં નિરાકુરતા છે પણ સમજે છે। આકુલતાનો એના આત્માને નિષેધ આવે છે, પૂર્વના સંસ્કાર છે ને, એટલે નહીતર તો તીવ્ર પાપ કરનારા મનુષ્યને પણ નિષેધ નથી આવતો, પણ સંસ્કારી જીવ છે એટલે એને આકુલતાનો નિષેધ આવે છે, નિરાકુલતામાં એને રહેવું ગમે છે, એને ભેદજ્ઞાન થાય છે, એને સમ્યક દર્શન થાય છે। ત્યારે અહીંયા એમ કહ્યું કે સર્વજ્ઞની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાંત થવાથી, તો એને એ ક્યાં ખબર છે કે સર્વજ્ઞની વાણીમાં આવું આત્માનું સ્વરૂપ કહ્યું છે? તો અહીંયા એક શબ્દ મૂક્યો છે, આત્માનું સ્વરૂપ નહીં, પૂર્ણ આત્માનું સ્વરૂપ. શું કહ્યું? પૂર્ણ આત્મા. એ પૂર્ણતા એના જ્ઞાનમાં આવે છે. કેવી રીતે આવે છે? કે જે સતત જ્ઞાન ચાલે છે, જે જ્ઞાનનું સતતપણું છે, એનાથી જ્ઞાનનું અનંત સામર્થ્ય છે એનો સ્વીકાર આવે છે. છ પદમાં નિત્ય પદ શું કરવા લીધો? નિત્ય ધર્મ છે એવા તો અનંતા ધર્મો છે, પણ નિત્ય ધર્મ દ્રવ્ય નો છે, દ્રવ્ય ગુણ નો. એવા તો અનંતા ધર્મો છે દ્રવ્ય ગુણ ને, એમ એક નિત્ય ધર્મ ને શું કરવા લીધો? કે નિત્ય, નિત્યતા ઉપરથી પૂર્ણતા નો ખ્યાલ આવે છે, સતતપણા નો ખ્યાલ આવે છે. મારું જ્ઞાન સતત ચાલે છે, એમાંથી નિત્ય છે, નિત્ય છે તે પૂર્ણ છે, અનંત સામર્થ્યવાન છે, એટલો સ્વીકાર આવી જાય છે. મોક્ષ પદ છે એ શું કરવા લીધું છે? અહીં તો મોમુક્ષુતાને સમ્યક દર્શનની વાત ચાલે છે. તો કે ધ્યેયના લક્ષ વિના સમ્યક દર્શન, સમ્યક દર્શન તો ન થાય, મોમુક્ષુતાની શરૂઆત પણ ન થાય. એટલે મોક્ષ પદનો સ્વીકાર પહેલા કરાવ્યો, પૂર્ણ પદનો સ્વીકાર પહેલા કરાવ્યો. એમ જે છ પદની સંકલના છે એમાં બહુ વિચિક્ષણતા છે. છ પદના પત્રમાં ઘણી વાતો આવે છે, આપણે ઘણી વાતો આવે છે. આ કોબામાં જે ચાલી રહ્યું તો કે છે કે તિર્યંચને પણ પૂર્ણ આત્માનું સ્વરૂપ જેવું સર્વજ્ઞના જ્ઞાનમાં એવું છે એવું એના જ્ઞાનમાં આવે છે. એને જીનાગમ વાંચ્યા નથી આ ભાવમાં, તોય સર્વજ્ઞની વાણી આ ભાવમાં નિમિત્ત નથી, તોય એના જ્ઞાનમાં જે સમ્યક દર્શન વખતે સ્વાનુભવમાં જે આત્મ સ્વરૂપ આવ્યું એ ભગવાનના જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં આવ્યું, એવું જ આવ્યું છે, એવું જ આવે છે. અને હું એવો જ છું એવી જે પ્રતીત, એવી જે શ્રદ્ધાન, તે જ નિશ્ચયથી સમ્યક સમ્યક્ત્વ છે, તે જ નિશ્ચય સમ્યક દર્શન છે એમ સમજવું, આને જ સમ્યક દર્શન સમજવું, બીજાને સમ્યક દર્શન ન સમજવું. કેમ કે એ ત્રણેય કાળે સમસ્ત સમ્યક દ્રષ્ટિ જીવોને તેવો જ અનુભવ હોય છે. એટલે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત જ્ઞાની ભૂતકાળના જ્ઞાનીની વાણીથી પણ એ સમ્યક દ્રષ્ટિ છે એમ પકડી શકે છે, એનું કારણ શું? કે એ સમ્યક દર્શનને એના અનુભવની ઝડપ એની વાણીમાં આવે છે. એ છઠ્ઠા કળશનો સારાંશ છે. હવે ત્યાર પછી શુદ્ધ નયને આધીન, સર્વદ્રવ્યોથી ભિન્ન આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે એમ ચોથા શ્લોકમાં ટીકાકાર આચાર્ય કહે છે. ચોથા શ્લોકનો વિષય શું છે? કે શુદ્ધ નયને આધીન એટલે શુદ્ધ નય દ્વારા, શુદ્ધ નયથી સર્વદ્રવ્યોથી ભિન્ન પોતાનું આત્મસ્વરૂપ જ્ઞાનમય જ્યોતિ પ્રગટ થઈ જાય છે, એટલે પ્રગટ અનુભવરૂપ થાય છે, તદાકાર થાય છે એમ હવેના શ્લોકમાં કહેવું છે.
અતઃ શુદ્ધ નયાયતમ પ્રત્યક જ્યોતિ ચકાસ્તિત નવ તત્વગતત્વે યદિ એકત્વમ ન મુચ્યતે. અતઃ એટલે ત્યારબાદ અથવા તેથી શુદ્ધ નયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે, એટલે શુદ્ધ નયને લઈને પ્રગટ થયેલું જે શુદ્ધ આત્મ સ્વરૂપ છે તે પ્રગટ થાય છે શુદ્ધ નય દ્વારા, કે જે આત્મજ્યોતિ નવ તત્વમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એક પણાને જોતી નથી. નવ તત્વના નવ પ્રકારના ભાવો, નવે તત્વના નવ પ્રકારના ભાવો છે, જીવના ભાવો. એમાં એક પૂતગલ તત્વ છે, પણ પૂતગલ સંબંધીનો ભાવ. એમાં એક પાપ તત્વ છે, પણ એવો પાપ ભાવ જીવનો. એ કોણ કરે છે? તો એ નવે તત્વમાં આત્મા પરિણમતો હોવા છતાં પણ આત્મા પોતાનું મૂળ સ્વરૂપ છોડતો નથી, સામાન્ય સ્વરૂપને છોડતો નથી. નવ તત્વમાં જવા છતાં, પ્રાપ્ત થવા છતાં, નવ તત્વ ગતત્વે બી જાય છે, ગતિ કરે છે, પરિણમન કરે છે નવે પ્રકારના ભાવનું, છતાં પોતાના એકપણાને, એકરૂપપણાને છોડતો. જેમ કે સોનું, ચાંદી, તમે ગમે તેટલા એના ઘાટ, ઘાટ એટલે ડિઝાઇન, ગમે તેટલી બનાવો અને ગમે તે ધાતુને અંદર મિશ્રણ કરો, મૂળ ધાતુ પોતાનું સ્વરૂપ છોડતી, એ તો સામાન્ય ચાંદી ચાંદી રહે છે, સોનું સોનું છે. એમ આત્માનું છે, શુદ્ધ ચૈતન્ય ધાતુ જે આત્મા છે, એ ગમે તે પરિણમનમાં પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ નથી કરતી. જો મૂળ સ્વરૂપને છોડે તો એનો નાશ થઈ જાય, એનો અભાવ થઈ જાય, પણ આત્માનો કદી નાશ થતો નથી. આત્માનો નાશ નથી થતો તેથી આત્મામાં રહેલા સુખનો, શાંતિનો પણ કદી નાશ. જો જીવ એનું જ્ઞાન શ્રદ્ધા ન કરે તો એને એ શાંતિ પ્રાપ્તિ નથી થતી, એ સમાધિ એને શાંતિ મળતી નથી, દુઃખનો અનુભવ કરવો પડે છે. ભાવાર્થ 13મી ગાથાનો વિષય પહેલા લઈ લીધો એમણે ટીકામાં, ઉપોદઘાત તરીકે પ્રશ્ન કે નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેક રૂપ દેખાય છે. કરતો દેખાય, વખત પાપ કરતો દેખાય, કોઈ વખતે સંવરમાં દેખાય, કોઈ વખતે શ્રવણ, અનેક રૂપે દેખાય છે. કહેવાનો મતલબ શું છે કે નવ તત્વમાં અનેક રૂપે દેખાય છે. જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે, ચૈતન્ય સામાન એ ભિન્ન જ રહે છે, એનું મૂળ સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય ચમત્કાર માત્ર જ્યોતિને છોડતો નથી. એકત્વમ ન મુંચતી, પોતાનું એકપણું છે, સામાન્ય એક સ્વરૂપ છે, એક રૂપ છે, એ એક રૂપને છોડતો નથી. અનેક રૂપને પ્રાપ્ત થવા છતાં એક રૂપને છોડતો નથી. આ વાત સમજાતી નથી એની મતમાં. જૈનો આમ કેમ કે છે, એક હોય તે અનેક કેમ થાય? પણ સોનું છે એ અનેક ડિઝાઇનમાં થાય છે કે નથી થતું? તો એના અનેક રૂપ થાય છે કે નથી થતા? એ સોનાને એરિંગ બનાવ્યા, એ જ સોનાને વીંટી બનાવી, અંગૂઠી, એ જ સોનાનો હાર બનાવ્યો, એ જ સોનાની બંગડી બનાવી, અનેક રૂપે થયું કે નહીં તેનું તે સોનું? અને સોનું એક રૂપ રહ્યું કે જુદું થઈ ગયું? એવું આત્માનો છે. એ દ્રષ્ટાંતે આત્મ સ્વરૂપનો સિદ્ધાંત સમજવો એમ કેવું છે. જુદા જુદાપણું એ જુદા જુદાપણું છે, ને એકરૂપપણું એ એકરૂપપણું છે એમ કે છે. જુદા જુદાપણામાં એકરૂપપણાનું જ્ઞાન હોવું જોઈએ, સિદ્ધાંત. વેપારીની ઘાટ ઉપર નજર નથી, ડિઝાઇન ઉપર નજર કોની છે? ગ્રાહકની. કેમ કે ગ્રાહકને સોનાનો મોહ નથી, ડિઝાઇનનો મોહ છે. અને વેપારીને ડિઝાઇનનો મોહ નથી, એ જેને મોહ છે એને કેમ ફસાવો, એવો કાટ ઘડે છે. અને એમાંથી પોતાની કમાણી સ્વાર્થ સાધી લે છે. જગતમાં આવી રમત ચાલે છે. બુદ્ધિ મોસાળી માણસો શું જોવે છે કે લોકોને મોહ શેનો છે? તો કે ઘીનો મોહ છે. ઘી ખાવાથી શરીર તગડું થાય, બરાબર. તો તેલમાંથી વેજીટેબલ ઘી બનાવ્યો, એને રૂપ આપ્યું ઘીનું, ઉપર ચોખ્ખું લખ્યું છે એને હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ઓઇલ્સ. ઇન્ગ્રેડિયન્ટ્સમાં મગફળીનું તેલ આટલું, તલનું તેલ આટલું, પામ ઓઇલ આટલું, ફલાણું આટલું, ફલાણું આટલું, બધા વનસ્પતિ તેલના નામ લખે છે. એમાં ઘીનો છાંટો નથી, પણ લોકોને ઘીનો મોહ છે. તો એ લોકો અબજોપતિ થઈ ગયા. કોણ? વેજીટેબલ ઘી બનાવનારા. તમારા મોહનો લાભ લે છે. તમને કપડાનો મોહ છે તો કપડા એવા સરસ બનાવે છે, તમારું બીજું ખાલી કરે છે. તમે મહેનત મજૂરી પરસેવો કરીને ભીખા તરસારીને દોડધામ કરીને જે પૈસા કમાવ છો એ તમારા મોહને સમજીને ઓલો બીજો લૂંટી લે છે. લૂંટે છે કે નથી લૂંટતો? અમે દુકાનમાં ગયા હતા બેંગ્લોરમાં, જે સાડીના 280 રૂપિયા હતા, ત્યાં બધી સાડી 280 રૂપિયાની, એમાં એક ડિઝાઇન ગમી તો એના તો 380. એ ચાલાક હતો વેપારી. જે કલર ડિઝાઇન ગમ્યા તો કે એના 380 છે કે. હવે જો એના 280 કીધા હોત તો 250માં કસીને લેત કે હવા 200માં લેત, માગણી કરીને. 380 કે 250 સવા 200માં ક્યાંથી આવવાની હતી? પણ આના તો તમે બધા 280 જ. તો કે ના, એના 380 છે. તમે 280 ના, 380 છે. એ કાગળ જુદું છે, એ બધું કુંભમાં મટીરિયલ જ જુદું છે. પરાણે 280 આપ્યા તો લઈ લીધા એને. તમારો મોહ જોઈને એને તો 280માં ઓછા ન આવ્યા, નહીં તો ઓછા આવત. જો કેવી ચાલાક સામાના મોહને સમજે કદાચ મોહમાં ફસાય. એમ અહીંયા એમ કે છે કે અનેક રૂપ આત્માના જોઈને તું વિમોહિત થઈશ ને. આત્માના અનેક પર્યાયો જોઈને તારે રાગદ્વેષ કરવાની કઈ જરૂર નથી. તું એના મૂળ સ્વરૂપ ને જો. ક્યારે? કે ઉદયમાં તને તારા ઉપર કોઈ આત્મા ક્રોધ કરતો હોય ત્યારે પણ. હવે ક્યાં એને પ્રેક્ટિકલ સાઈડમાં લાગુ કરવાનું? કે તને કોઈ આત્મા પ્રતિકૂળતા આપતો હોય ત્યારે પણ. તો એને મૂળ સ્વરૂપને જો. તારો પર્યાય પણ અનેક રૂપે જાય ત્યારે પણ તું તારા મૂળ સ્વરૂપને છોડતો નહીં. લક્ષ્મણથી યદિ એકત્વમ ન મુંચતી, ન મુંચતી, છોડતો નથી. આત્મા પોતાના એકપણાને છોડતો નથી એ વાત ઉપર આચાર્ય મહારાજનું વજન છે કે નવ તત્વમ ગતત્વે પી, નવ તત્વ રૂપે પરિણમતો હોવા છતાં પણ કરીને એને ગૌણ કર્યો. યદિ એકત્વમ ન મુંચતી, એકપણાને છોડતો નથી. પણ આપણા વિરોધી કોઈ વિરોધ કરે ત્યારે તો કોઈ ઉપકાર કરે છે, શું કરે છે? ઉપકાર કેવી રીતે કરે છે? કે તારો કર્મ નો ઉદય અંદર માં ખરવા આવ્યો એમાં એને સાથ આપ્યો, તારી નિર્જરામાં એને સાથ આપ્યો. શેમાં સાથ આપ્યો? એ કર્મ નિર્જરવા આવ્યો હતો તો એને બિચારાએ તને મદદ કરી. તમારે તમારો સામાન ઘરમાં લાવો છો, ચાર મુદ્દા કોઈ ઉપાડીને ઘરમાં મૂકે ને એને સાથે તમે નારાજ થાવ કે તમે એને એમ કહો ભાઈ ચા પાણી પીને જાઓ, નાસ્તો કરીને જાઓ એમ કહો, હા એના જેવી વાત છે. એટલે અહીંયા ક્યાંક જીવને દુઃખ ન થાય એવું જ વસ્તુનું સ્વરૂપ છે ને, એવા જ બધા ન્યાય છે ને, એવું જ બધું ગણિત છે ને, એવું જ વિજ્ઞાન છે. ચારે પડખેથી જુઓ તો જીવને દુઃખ જ ન થાય, સુખી જ થઈ જાય. એ પ્રમાણે જ શુદ્ધનેથી જાણવું તે સમ્યક્ત્વ છે. એ પ્રમાણે જ એટલે શું છે કે નવ તત્વ માં પરિણમતો હોવા છતાં આત્મા પોતાની ચૈતન્ય ચમત્કાર માત્ર જ્યોતિ, મૂળ સ્વરૂપ કેવું છે? ચૈતન્ય ચમત્કાર માત્ર જ્યોતિ, કે જેને લક્ષમાં લેવાથી કોઈ ઉપાધિને કોઈ દુઃખ રહેતો નથી, એવો ચમત્કાર છે. ઘણી વાર શું થાય છે, એક માણસને એક્સિડન્ટ થયો, એને એમ થયું કે અરે રે ખલાસ, હવે બચી નહીં શકાય, બહુ મને વાગ્યું છે, મને બહુ એક્સિડન્ટથી ઈજા થયેલી છે અને મારું જે પીડા છે, મને જે અત્યારે થઈ રહ્યું છે, અસાતા થઈ રહી છે, એ અસાતાનો અનુભવ કરતા એને એમ લાગે કે હવે હું જીવીશ. એમાં એને એને કે આત્માનું તો ભાન નથી સામાન્ય માણસને, પણ એના ગુરુને યાદ કરે ને ત્યાં એનો પરિણમન ફરી જાય, અસાતાનું લક્ષ છૂટી જાય. આયુષ તો હતું, આયુષ નહોતું એમ નહોતું, પણ એ વગર મોતે મૃત્યુ તુલ્ય દુઃખ ને અનુભવતો હતો, એ દુઃખ છૂટી જાય છે, પરિણમન ફરી જાય છે. આયુષ તો હતું જ તે, ત્યારે કોઈ એ તો એના ગુરુનો ચમત્કાર થયો. ભાઈ ગુરુ તો ગુરુના ઠેકાણે ક્યાંય બેઠા છે, એને ખબર નથી કે આ મને સંભાળે છે. પણ જો એવું સામાન્ય રીતે પરધર્મીમાં બનતું હોય તો શુદ્ધાત્મા અનંત શક્તિનો ધણી એનો આશ્રય લે, એને દુઃખ ક્યાંથી હોય? માટે એને ચૈતન્ય ચમત્કાર માત્ર જ્યોતિ કહેવામાં આવે છે, કે જેનું સ્મરણ કરતા, જેને સંભાળતા, જેને એ પોતાનું સ્વરૂપ હોવાથી પોતાપણે એનો આશ્રય કરતા, પોતાપણું કરવું એ જ એનો આશ્રય છે. જગતના તમામ દુઃખો ચાલ્યા જાય છે, અસંખ્ય પ્રકારના દુઃખ છે. કેટલા અસંખ્ય પ્રકારના દુઃખ છે, એ બધાની એક માસ્ટર કી આ જગ્યાએ છે. ત્યારે સ્વરૂપનું ભાન ન હોય ત્યારે સ્વરૂપને બતાવનાર ગુરુનો આશ્રય, અને સ્વરૂપનું ભાન આવે ત્યારે સ્વરૂપનો આશ્રય. પહેલા ગુરુનો આશ્રય થવાથી સ્વરૂપના આશ્રય સુધી પહોંચાય, એટલે મુનિ દશા સુધી પોતાના ગુરુને ભૂલતા નથી, ગુરુ ઉપકારને ભૂલતા નથી. નિયમસારમાં નિશ્ચયની ઘણી પ્રધાનતા હોવા છતાં પણ ગુરુ ભક્તિ બહુ જોરદાર કરે છે. ભગવાન પરમ ગુરુ છે, જગત ગુરુ છે, તીર્થંકર દેવ, એની પણ ઘણી ભક્તિ કરે છે. કાલ થોડી ચર્ચા થઈ હતી તારા પપ્પાને, કે આશ્રય માર્ગ કૃપાળ ગુરુદેવે પ્રકાશવા, અને ગુરુદેવે આશ્રય માર્ગ નથી પ્રકાશવા. ગુરુની ભક્તિની વાત આવે તો રાગ છે રાગ છે રાગ છે આ બધું એમ કરીને છોડી દીધું, નિષેધ કરતા હતા. આ ચાલુ સમજાતું નથી, બે જ્ઞાની છે, બે ની વાત જુદી પડે છે. જનરલ વાત વિતરાગત અને રાગની હોય ત્યારે એમ કે, નિશ્ચયને વ્યવહારની હોય ત્યારે એમ કે, પણ એમની પોતાની અતિ ભક્તિ કરનાર એવા બેન શ્રી અને એમની પોતાની અતિ ભક્તિ કરનાર એવા સુગનેજી, એની ભક્તિનો નિષેધ કર્યો ક્યારે? એ રાગ કરે છે, રાગ કરે છે, નકામા રાગ કરે છે, નકામા રાગ કરે છે એમ કે છે. કર્યો સૌથી વધારે તો એ કરતા હતા, બીજા બધા તો ભક્તિમાં એથી હેઠ હતા, એનો કેમ ન કર્યો? વાણીની વિરાજ ના કરે, ધર્મ કે ધર્મીની વિરાજ ના કરે, તો સાચું મોમોક્ષ હોય તો તરવાર ખેંચે. પ્રશસ્તરાગ ને થાય પછી, અને સમ્યક દ્રષ્ટિ હોય તો પણ જાયલો રહીએ નહીં, અને જો શાંત રહીએ તો એનું સમ્યક તો ચાલ્યું જાય, મીઠા દ્રષ્ટિ થઈ જાય ત્યાં સુધી થાય પછી. ભાવલિંગી નગ્ન દિગંબર સંત મળે તો એના પગના તળિયા ચાટીએ એમ કેતા હતા. શું? એના પગના તળિયા ચાટીએ અને એની વાંહે હાલી જ નીકળીએ. એમ ન જોવે કે હજારો માણસો મારા શિષ્ય થયા છે ને હું ગુરુ મને કહે છે માટે હું અહીંયા એના માટે રોકાઈ જાઉં. જોવા ઉભા રહીએ ભક્તિ માર્ગ થયો કે નહીં, આશ્રય માર્ગ થયો કે નહીં. એટલે અમુક વાત પકડે ને અમુક વાત ન પકડે ત્યારે એનું કોઓર્ડિનેશન શું છે એ ન સમજાય, એની સત્સંગ યોગ વગર કોઈ દી ન સમજાય. કેમ કે એની ચારે પડખાની ચર્ચા ક્યાં ચાલે? સંગ એકલા એકલા ન પકડાય એ બધું, વાંચવાથી ન આવડે એ બધું. આપ મારું આયુષ એટલું નથી, તો 25 વર્ષ મોટા હતા, સીલિંગ એવું ઉપર ગયા, સીલિંગ ઉપર આવી ગઈ, માથે ભટકાય, પછી આગળ ઉપર જવાય નહીં, અસ્વસ્થ શરીરની અસ્વસ્થતા જોઈ લીધી. એવા કાંઈ એમાં લાંબો સમય નથી, શરીરના ફેરફારો જોતા એમ લાગે છે કે હવે અહીંયા લાંબો સમય નથી, અહીંયા ઉપર જવાનું છે, ટાઈમ થઈ ગયો. આ માંગલી ચિંતા, સ્વર્ગમાં જવું છે ને ત્યાં જવાનો ટાઈમ થઈ ગયો, એમાં હું અહીંયા જવું છે ને એમ કે, એમાં હું અહીંયા જવું છે ને, મૃત્યુ મૃત્યુ જેવું કાંઈ છે નહીં. શું? તો મોક્ષોને આદેશ કરતા ગયેલા કે એમને વળગીને રહેજો, અને જેને વળગી નહીં રહ્યા એ બચી ગયા, બીજા બધા મરાઈ ગયા. વિરોધ કર્યો એ બધા મરાઈ ગયા, એમની આજ્ઞા હતી. એટલે ભક્તિ માર્ગ નથી પ્રકાશ્યો, તેમ કૃપાળુ દેવે જ્ઞાન માર્ગ નથી પ્રકાશ્યો એવું પણ નથી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પણ. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, બધી ઘણી વાતો કરે છે.
રોજ દર્શન કરવા આવે સવારે, ઉપર ભક્તિ માં બેસે અડધી કલાક. સૌથી પહેલી વખત જાહેરમાં મેનશ્રીને હીરાથી વધાવવા માટે ગુરુદેવની આજ્ઞા લીધી એકમાં મોક્ષો. ખાનગીમાં તો એમની જન્મજયંતિ એમના આશ્રિત બ્રહ્મચારી બહેનો ઉજવતા આશ્રમમાં, બહારમાં સમાજને કોઈ ન ખબર પડે. મહિમા કરે, ભક્તિ કરે, સમર્પણ કરે, જે કરવું એ કરે. પછી વાત મોટી થોડી થઈ ગઈ, એક બે ચાર વર્ષનો પ્રસંગ બને એટલે તો મોટી થઈ જાય. પછી જાહેરમાં શું કરવાનું, તો ગુરુદેવને તો નિષેધ છે નહીં એમનો, એમની કોઈ ભક્તિ કરે તો. ગુરુદેવે સીધું શું બોલ્યા, એમનું જેટલું મહિમા ભક્તિ કરો એટલી ઓછી છે. એમનો કીધું કે વધારે કરો, જેટલું કરો એટલું ઓછું છે. આપણે બેસી નીકળીએ એના કરતા ગુરુદેવ ને ન કરીએ તો ગુરુદેવ ની જન્મજયંતિ તો ઉજવાતી હતી. લોકો સમર્પણ કરતા તો કે નહીં, હીરાથી એમને નથી બતાવતા, માટે અમારે આપને હીરાથી બતાવવા છે. દેવાય નીકળે ને પૈસા મૂકવા અને હીરા મૂકવા એમાં ફેર ખરો ને, ના પાડી એમને. મારું એવું કઈ કરવાનું નથી, કરવું હોય તો બેન બેન નું કરો, કે એમાં બધું આવી ગયું, એમાં અમારું આવી ગયું એમ કીધું. કેમ કે એ વેચની એને ભજે છે, તો તમે ભક્તિમાન ની ભક્તિ કરો છો તો આવી ગયું કે ન આવી ગયું એમ હતો. એવું બધા ઘણા પ્રસંગો બન્યા છે. ના કઈ ન કરે, સહન કરી લે. એક વાર એમની ઈચ્છા ન હોય તો સહન કરી લે. એટલે એ તો પ્રકાર જે ચાલતો હોય ચાલે. અહીંયા 13મી ગાથાનું મથાળું છે કે એ પ્રમાણે જ શુદ્ધનેથી જાણવું તે સમ્યત્વ છે એમ સૂત્રકાર ગાથામાં કહે છે.
કુંદકુંડ આચાર્ય જે સૂત્રકાર આચાર્ય છે એ શુદ્ધનયથી શુદ્ધાત્માને જાણવો તે સમ્યત્વ છે એમ કે છે. ગાથામાં નવ તત્વની વાત છે, પણ એટલી નવ તત્વની વાત નથી. શુદ્ધનયથી આત્માને જાણીને પછી નવ તત્વનું જ્ઞાન તે સમ્યત્વ છે. એટલું નવ તત્વનું જ્ઞાન ને શ્રદ્ધાંત તે સમ્યત્વ નથી, એ તો વિકલ્પ છે એમ કેવું છે. બહુ સરસ મુદ્દો શું ચાલે છે કે સમ્યક્ત્વ કોને કહેવું સૈદ્ધાંતિક રીતે, અથવા સમ્યક્ત્વનું ખરું નિશ્ચય વાસ્તવિક પરમાર્થિક સ્વરૂપ શું, તો કે શુદ્ધાત્માનો અનુભવ થતા જે પ્રતીત આવે. તો અમે અમને શુદ્ધાત્મા માનીએ છીએ એમ કે એમ નહીં, અનુભવ થઈને જે પ્રતીત આવે એ જ નિશ્ચય સમ્યક્ત્વ છે. બાકી બધી જે સમ્યક્ત્વની હજારો વાતો છે એ સબૂત મુદ્દો એટલો ચાલે છે. મુદ્દો સમ્યક્ત્વનો છે. ભૂયત્થેન અભિગદા જીવા જીવા એ પૂર્ણ પાવમ છ આસવ સંવર નિજર બંધો મોખો એ સંમતમ. ભૂતાર્થ નહીંથી જાય જાણેલ જીવ અજીવ એ ઉપરાંત વળી એટલે પૂર્ણ પાપ છ શબ્દ છે ચ એટલે અને પૂર્ણ પાપ ચ એટલે અને તથા આશ્રમ નિજરાસ આશ્રમ સંવર નિજરા બંધ અને મોક્ષ એ નવ તત્વ જ્ઞાન નવ તત્વ સમ્યક્ત્વ છે એટલે નવ તત્વનું સ્થાન કે સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વની વ્યાખ્યા જ્ઞાન પ્રધાન છે. આપણે વિવિક્ષા 36 નો એક આર્ટિકલ લખ્યો છે તત્વાનુશીલનમાં, એમાં ખુલાસા છે વિષયનો સ્પષ્ટ. શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય એને અપેક્ષાઓની ગેરસમજણ ન થાય. નિશ્ચય શ્રદ્ધાનો વ્યાખ્યા શ્રદ્ધા પ્રધાનથી થાય, એની વ્યાખ્યા જ્ઞાન પ્રધાનતાથી થાય, એની વ્યાખ્યા ચારિત્ર પ્રધાનતાથી થાય, એની વ્યાખ્યા પુરુષાર્થ પ્રધાનતાથી થાય, એની વ્યાખ્યા સુખ પ્રધાનતાથી પણ થાય. આ પાંચ ગુણ મોટા લીધા છે એમ પાંચેની સમજી લેવી. સમ્ય જ્ઞાનની વ્યાખ્યા પણ પાંચ પ્રકારે થાય, સમ્ય ચારિત્રની પણ, સમ્ય પુરુષાર્થની પણ, અને સમ્ય સુખ. 25 વિવિક્ષાઓ એમ ઊભી થાય છે. હવે એ કેવી રીતે એના દ્રષ્ટાંત પણ આપ્યા છે, એક એક અપેક્ષાઓના વિવિક્ષાઓના દ્રષ્ટાંત પણ એ આર્ટિકલમાં આપ્યા છે, અને સિદ્ધાંત પણ આપ્યો છે દ્રષ્ટાંત અને સિદ્ધાંત. એવી જ રીતે ભેદની વાત અભેદતાથી પણ થાય અને અભેદની વાત ભેદથી પણ થાય. એટલે ભેદની વાત ભેદથી પણ થાય અને અભેદતાથી થાય, અભેદની વાત અભેદતાથી પણ થાય અને ભેદથી પણ થાય. 25 ને 4 25 ને 4 29. હવે દ્રવ્ય ગુણ ને પર્યાય, દ્રવ્યની વાત દ્રવ્યની પ્રધાનતાથી, ગુણની પ્રધાનતાથી, પર્યાય પ્રધાનતાથી થાય. ત્રણેય ની ત્રણ પ્રકારે થાય એટલે ત્રણ કરીને કેટલા થયા? 25 ને 4 29 ને 9 38 36 38 36 39 36 એટલા માટે લીધા ભેદ ને અભેદ માં ચાર ભેદ નથી લીધા. ભેદ વિભિક્ષા કેવી રીતે કેવી ને અભેદ વિભિક્ષા કેવી રીતે એટલું જ ગણ્યું છે, ચાર નથી ગણ્યા એમ. એટલે 36 લીધા છે કેમકે એકમાં બે ને સમજણ આવી જાય છે, ચાર ભેદ નથી લીધા. છે ચાર ભેદ, બે ભેદમાં ચાર ની વાત કરી દીધી છે એટલે 36 ભેદ લીધા છે. અહીંયા સમ્યક દર્શનની વ્યાખ્યા જ્ઞાન પ્રધાનતાથી છે, કેમ કે શુદ્ધ નહીંથી તો સમ્યક દર્શનનો વિષય એક શુદ્ધાત્મા જ છે. નવ નથી છતાં એ શુદ્ધાત્માના અનુભવપૂર્વક નવનું જ્ઞાન સમ્ય જ્ઞાન હોવાથી તેની શ્રદ્ધાને પણ સમ્ય દર્શન કહેવામાં આવે છે. માટે જ્ઞાન પ્રધાનતાથી સમ્ય દર્શન અહીંયા 13મી ગાથામાં આચાર્યશ્રીએ કરી છે. આમાં કાંઈ તકલીફ થવાની પછી જગ્યા રહેતી જ નથી, સમજણમાં ચોખ્ખું થઈ જાય. બહુ ટૂંકામાં કહીએ તો આત્માના સામાન્ય સ્વરૂપ પૂર્વક એની વિશેષ પર્યાયોનું જ્ઞાન કરવું તો તે જ્ઞાન યથાર્થ છે. ભલે ગ્રાહકને સોનાના દાગીનાની ડિઝાઈન ઉપર ગમે એટલું ન હોય તો પણ એ સોનું સમજીને લે છે અને સોનાની કિંમત પણ સાથે સાથે આપે છે. એકલી ઘડાઈની કિંમત આપતો નથી, ઘડાઈની કિંમત જુદી લે છે. હવે એક ગ્રામે 50 રૂપિયા, આ દાગીનાને 10 ગ્રામને 500 રૂપિયા જુદા લાગશે તો કઈ લઈ લ્યો તમે. સોનાના આટલા લાગશે તો કઈ લઈ લે, ટોટલ રકમ બિલમાં આપે છે કે એમ. સોનાના જ્ઞાન પૂર્વક સોનાનો દાગીનો ખરીદે છે. એમ જ્ઞાનીને નવ તત્વનો અનેક પ્રકારની પર્યાયો છે, પણ આત્માના જ્ઞાન પૂર્વક છે. એ રીતે સામાન્ય પૂર્વક વિશેષનું જ્ઞાન કરવું તે યથાર્થ છે. વેપારીને ડિઝાઇનનો મોહ નથી એટલે એને સામાન્ય પૂર્વક વિશેષનું જ્ઞાન યથાર્થ છે. અને ગ્રાહકને ડિઝાઇનનો મોહ હોવાથી એને સામાન્ય પૂર્વક વિશેષનું જ્ઞાન યથાર્થ નથી, કેમ કે એનું વજન પર્યાય ઉપર છે, સોના ઉપર. વજન ક્યાં છે? વેઇટેજની ભૂલ છે. વજન ક્યાં જવું જોઈએ કે સામાન્ય ઉપર વજન તો તમારું જ્ઞાન યથાર્થ છે. હવે વેપારીને ખબર છે સામાન્ય વિશેષની, અને ગ્રાહકને ખબર છે, પણ બેના વજનમાં ફેર છે. એમ જ્ઞાનીને પણ ખબર છે કે સામાન્ય આ છે ને વિશેષ આ છે, અને વિદ્વાનને પણ ખબર છે કે સામાન્ય આ છે ને વિશેષ આ છે. જ્ઞાન તો બે ને છે, એકનું વજન સામાન્ય ઉપર છે ને એકનું વજન વિશેષ. કુંદાચાર્ય કહ્યું કે પર્યાય મુંડા પર સમયા, પર્યાય મુંડ છે તે પર સમય છે. એ પર્યાયમાં વિમોહિત થયું, વજન ફેર થયું એટલે એમાં વિપર્યાસ ઉત્પન્ન થયો, એનું સામાન્ય જ્ઞાન, સામાન્યનું એની સમજણ વાળું જ્ઞાન નકામું થઈ ગયું. એમ ઘરાગ લૂંટાઈ ગયો, ડિઝાઇન ઉપર ઘરાગ. એટલી વાતનો ટીકામાં વિસ્તાર કરે છે. ટીકામાં થોડીક એમને આગમ વિવિક્ષા લીધી છે અમરચંદ્રાચાર્ય, અને એ આગમ વિવિક્ષા સમજો તો કર્મનો સંબંધ લીધો છે એની અંદર, આગમ વિવિક્ષાની અંદર. અને કર્મનો નવેની અંદર કેવા પ્રકારનો સંબંધ છે એ જીનાગમની અંદર એ વિષય પ્રસિદ્ધ હોવાથી એ વિષયને સાથે સાથે એમણે સમજાવ્યો છે. કે આ ગાથાની ટીકામાં અધ્યાત્મ પણ છે અને આગમનો વિષય પણ આ ગાથાની ટીકામાં છે. એટલા માટે આગમનો વિષય કીધો છે કે જીવ સમજણની અંદર આગમ સમજવામાં ભૂલ ન કરે અને અધ્યાત્મ સમજવામાં પણ ભૂલ ન કરે. એટલે ટીકાકાર આચાર્ય બંને વાત કરી છે. આ જીવાદિ નવ તત્વો જે કયા તે, એટલે નવના નામનો લીધા અહીંયા. આ જીવાદિ નવ તત્વો ભૂતાર્થ નહીં થી જાણે સમ્યક દર્શન જ છે એ નિયમ કયો, કારણ કે તીર્થની એટલે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ એટલે વ્યવહાર નહીં થી કહેવામાં એવા નવ તત્વો. શું કેવું છે કે એક નવ સ્વરૂપનું જ્ઞાન છે એ જ નિશ્ચય સમ્યક દર્શન છે, તો પછી તમે વ્યવહારની પંચાત માંડો છો શું કરવા, એમ કોઈને પ્રશ્ન થાય તો કે તીર્થની પ્રવૃત્તિ કરવી હોય તો વ્યવહાર વગર થાય નહીં. તીર્થની પ્રવૃત્તિ વ્યવહાર વગર થાય નહીં. અને તીર્થ એટલે શું? તરાય, તેનું નામ તીર્થ. જ્યારે સંખ્યાએ અનેક જીવો છે ત્યારે બે વચ્ચે પણ વ્યવહાર શરૂ થયા વિના રહે. સંખ્યાએ અનેક દ્રવ્યો છે તો બે વચ્ચે વ્યવહાર ઉભો થયા વિના રહે. એટલે તમે વ્યવહારને સાવ ઉડાડવા માંગો તો એ શક્ય નથી. તમે વ્યવહારને સમ્યક પ્રકારે સાવ ઉડાડીને સીધા લઈને આવ્યા જાવ તો વાંધો નથી, ત્યાં પછી વ્યવહાર નથી, ત્યાં વ્યવહાર નથી. બાકી 13મા ગુણ સ્થાને અરિહંત પદ સુધી વ્યવહાર છે, કેમ કે પોતે પણ તીર્થ સ્વરૂપે છે અરિહંત, એમની વાણી પણ તીર્થ સ્વરૂપે છે, એમનું સમોસરણ પણ તીર્થ સ્વરૂપે છે, ત્યાં વ્યવહાર ચાલે છે, ઉપદેશ પણ ચાલે છે, બીજા યુવોતરે પણ છે. એટલે વ્યવહાર યથાસ્થાને જાણેલો પ્રયોજનવાન છે. 12મી કથા આવી ગઈ, આપણે ચાલી ગઈ. યથાસ્થાને જેમ છે તેમ જાણવો જોઈએ. જો તમે ન જાણો અને વ્યવહારને સમૂળગો ઉડાડો તો કોઈ જીવ નહીં પામે. કેમ કે ઉપદેશ વિના, સજીવન મૂર્તિના ઉપદેશ વિના કોઈ જીવ પામે એવી વસ્તુ સ્થિતિ નથી. અને સજીવન મૂર્તિનો ઉપદેશ તો વ્યવહાર છે. જીવ પામે છે પોતાના પુરુષાર્થી, તે નિશ્ચય છે. પામે છે પુરુષાર્થી, અંતર પુરુષાર્થી તે નિશ્ચય છે. પણ એ અંતર પુરુષાર્થ સત સ્વરૂપનો સત્પુરુષાર્થ તે સદગુરુના સત સિવાય જાગે એવું નથી, અનંતકાળે જાગે એવું નથી. અનંતકાળ વીતી ગયો. જ્યાં સુધી નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભેજો નહીં ત્યાં સુધી એ પુરુષાર્થને પણ પ્રતિબંધ, પુરુષાર્થને પણ પ્રતિબંધ છે. એવી વાત છે. સુગાનીજીનો પુરુષાર્થ એવો પુરુષાર્થ કહી શકાય, નજરે જોયેલો છે. ફાટ ફાટ પુરુષાર્થ, કેવો ફાટ ફાટ પુરુષાર્થ. એવી વાણી એમની તીખી છે, એટલા માટે પુરુષાર્થ એવો છે એટલે વાણી પણ એમની એવી તીખી આવી છે. પણ ગુરુ ન મળ્યા ત્યાં સુધી જ્ઞાન ન થયું, તે મૂંઝાઈ ગયા હતા. અરે મૂંઝાઈ મર્યા હતા એમ કહેવાય. એક વાર એમ બોલ્યા, એવી મૂંઝવણ થઈ, એવી મૂંઝવણ થઈ, મારા પ્રદેશો આ શરીર છોડીને બહાર નીકળી ગયા. અને એવો આભાસ થયો કે ખલાસ મારો ધ્યાન થઈ જશે. પછી અંદર આવીને શરીર પ્રમાણ થઈ ગયા. સમુદઘાત જેને કહેવાય છે, વેદના સમુદઘાત. એટલા વેદનામાં, એટલા વેદનામાં, એટલા વેદનામાં, અપ્રાપ્તિની વેદનામાં એટલા હતા, સમુદઘાત થઈ ગયો હતો. વેદના સમુદઘાત નો અનુભવ કર્યો હતો. પ્રદેશો બહાર નીકળી ગયા. પાછા તોય ગુરુ ન મળ્યા ત્યાં સુધી જ્ઞાન નથી. ગુરુદેવ પરાધીનતા સ્થાપતા નથી, એમાં પરાધીનતા નથી, અમુક વસ્તુ સ્થિતિ છે. સત સત છે, સુગમ છે, સરળ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ થાય છે, હોય છે. તો પણ સતને બતાવનાર એક સત જોઈએ. દીવો સળગે એવું છે, સળગવાની બધી યોગ્યતા છે, પણ બીજો દીવો અને દીવા સળગ્યો હોય તો માચિસની સાથે ઘર્ષણ જોઈએ, ફ્રિક્શન થયા વગર એમાંથી તિખારો નીકળે. दीवा सलाई है कि नहीं, उसमें अग्नि होने की ताकत है, लेकिन उसको माचिस से फ्रिक्शन में आए तो ऐसे अपने आप नहीं सलगते। घी है, रुई है, वाट बनाई है, घी वाली वाट है, वाट को वाट ही कहते ना, रुई की बाती बाती कहते हैं हम लोग, हमें वाट कही ऐसे। लेकिन दूसरा दिया से वो जलाई जाती है, अपने आप जलती नहीं है, हैं? नहीं जलती। हाँ, ते भ्रंगी जग जो पावे नहीं गुरु गम बिना, यही अनादि स्थित। इतले या कैसे कारण के नव तत्व शू करवा भगवान ने माने में आया, भगवान तीर्थ प्रवर्ता दिव्य धनिमा नव तत्व ने बात शू करवा आवे कि भगवान तीर्थ प्रवर्ता तीर्थनी व्यवहार धर्म प्रवृत्ति अर्थे अभूतार्थ एटले व्यवहार नहीं थी ते कहेवामां आवे छे, ए सिवाय लोको समझी शके નવતત્વનું પ્રતિપાદન કર્યું। પણ એકલું નવતત્વનું ને એની અંદર બધે સામાન્ય આત્મા છે, ચૈતન્ય જ્યોતિ ચમત્કારી, એ વાતની મુખ્ય રાખીને એ વાત કરી છે ટીકામાં।